प्रारंभिक उद्घोषणा रेकॉर्ड करेल, प्रारंभिक उद्घोषणा रेकॉर्ड करेल। एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
આજની જ્ઞાનગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે સમયમાં થોડા પાછળ જઈશું, લગભગ 1000 વર્ષ પાછળ, અને એક એવી સાહિત્યિક પ્રતિભાને મળીશું જેમણે વિશ્વ સાહિત્યમાં ક્રાંતિ સર્જી હતી, પણ જેમનું સાચું નામ એ પણ આપણને પાક્કું ખબર નથી.
હા, આ વાત જ કેટલી રસપ્રદ છે નહીં. આપણે વાત કરી રહ્યા છીએ મુરાસાકી શિકિબુની.
મુરાસાકી શિકિબુ
અને નામની વાત કરી તો મુરાસાકી શિકિબુ એ કંઈ એમનું અસલી નામ નથી, એ તો એક દરબારી ઉપનામ છે.
ઉપનામ? અચ્છા.
હા, મુરાસાકી એટલે કે પેલો જાંબલી રંગ. એ કદાચ એમની ફેમસ કૃતિ ગેન્જીની વાર્તા એના કોઈ પાત્ર પરથી આવ્યું હોય, અથવા કદાચ એ રંગ દરબારમાં સન્માન સૂચવતો હોય.
અને શિકિબુ?
શિકિબુ એમના પિતાના હોદ્દા પરથી. એ શિકિબુ શો એટલે કે સમારંભ મંત્રાલયમાં હતા, એટલે એના પરથી આવ્યું.
તો પછી એમનું અસલી નામ?
એ જ તો, એ તો ઇતિહાસમાં ક્યાંક ખોવાઈ ગયું છે. મતલબ કેટલાક વિદ્વાનો છે ને, એ માને છે કે ફુજીવારાનો કાઉરુકો જેવું કંઈક હોઈ શકે.
ઓ,
પણ પાકી ખાતરી કોઈને નથી. એ જમાનામાં ખાસ કરીને દરબારની સ્ત્રીઓ માટે આ એક રીત હતી, નામ કરતાં કુળ અને પદ વધુ ઓળખ આપતા.
ખરેખર આ નામની વાત જ આપણને એ સમયની, એટલે કે જાપાનના હેયન કાળની એક ઝલક આપે છે.
બરાબર.
આપણે એ સમયગાળો કયો ગણી શકીએ? લગભગ 973 થી 1014 કે 1025 સીઈની આસપાસ?
હા, એ જ સમયગાળો જ્યારે રાજધાની હેયન ક્યો, આજનું ક્યોટો, એ શાહી દરબાર અને સંસ્કૃતિનું કેન્દ્ર હતી.
તો ચાલો આજે આપણે મુરાસાકી શિકિબુના જીવન, એમના સમયની સંસ્કૃતિ અને એમની પેલી અદ્ભુત કૃતિ ગેન્જીની વાર્તા, એની પાછળની દુનિયાને સમજવાની કોશિશ કરીએ, જે પણ માહિતી આપણને સ્ત્રોતોમાંથી મળી છે તેના આધારે.
બિલકુલ. અને એ સમજવા માટે હેયન કાળને સમજવો બહુ જરૂરી છે.
હા, એ યુગને.
હેયન કાળ એટલે 794 થી 1185 સુધી. એને જાપાની ક્લાસિકલ કલ્ચરનો સુવર્ણયુગ કહેવાય છે.
સુવર્ણયુગ.
અને રાજકીય રીતે શું સ્થિતિ હતી?
રાજકીય રીતે છે ને, ફુજીવારા કુળ બહુ શક્તિશાળી હતું. પડદા પાછળથી એ લોકો જ શાસન કરતા હતા એમ કહી શકાય. સમ્રાટનું પદ હતું, પણ એ મોટે ભાગે સાંકેતિક જેવું.
અચ્છા.
પણ એનો એક ફાયદો એ થયો કે દેશ મોટાભાગે બહારના યુદ્ધોથી બચેલો રહ્યો.
એટલે શાંતિ હતી અને એના કારણે કળાને સંસ્કૃતિ પર ધ્યાન ગયું.
એકદમ. દરબારી જીવન તો ખૂબ જ એમ કે પરિષ્કૃત અને કલાલક્ષી બની ગયું. કવિતા લખવી, સુંદર અક્ષરે લખવું એટલે કે સુલેખન, સંગીત, કપડાની પસંદગી, અત્તરની સુગંધ, આ બધું જ મતલબ સ્ટેટસ સિમ્બોલ જેવું બની ગયું. દરબારમાં તો રીતસર સૌંદર્ય સ્પર્ધાઓ થતી, જેમાં લોકો પોતાની કલાની સમજ બતાવતા. અને આ જ માહોલમાં એક બહુ મોટો ફેરફાર આવ્યો, કાના લિપિનો ઉપયોગ વધ્યો.
પેલી જાપાની લિપિ જે ચીની અક્ષરો કરતાં સહેલી હતી? હા, એ જ. ચીની લિપિ તો જટિલ હતી અને મોટે ભાગે પુરુષો જ વાપરતા, સરકારી કામકાજ માટે, ગંભીર લખાણ માટે. પણ કાના લિપિ જે ધ્વનિ પર આધારિત હતી, એણે ખાસ કરીને સ્ત્રીઓને પોતાની ભાષામાં, જાપાનીમાં લખવાની સગવડ આપી.
ઓ, એટલે એમના માટે અભિવ્યક્તિ સહેલી બની?
બહુ સહેલી. પોતાના ભાવો, વિચારો બધું એમાં ઉતારી શકે. આમાંથી જ ઓન્નાદે એટલે કે સ્ત્રીઓની લેખણી નામની આખી સાહિત્યિક પરંપરા શરૂ થઈ. ડાયરીઓ, વાર્તાઓ, કવિતાઓ, ઘણું બધું લખાયું.
આ તો બહુ મહત્વની વાત કહેવાય. અને આ સાંસ્કૃતિક માહોલ પર ધર્મ કે ફિલોસોફીનો કોઈ પ્રભાવ?
ચોક્કસ. બે મુખ્ય પ્રભાવ હતા. એક તો શિન્તો ધર્મ, જે પ્રકૃતિને બહુ મહત્વ આપે છે, અને બીજો બૌદ્ધ ધર્મ.
બૌદ્ધ ધર્મનો કયો વિચાર ખાસ?
બૌદ્ધ ધર્મનો કર્મનો સિદ્ધાંત, અને ખાસ કરીને મોનોનો અવારે.
મોનોનો અવારે?
હા, મોનોનો અવારે એનો અર્થ થાય વસ્તુઓની ક્ષણભંગુરતામાં રહેલી કરુણ સુંદરતાનો ભાવ. મતલબ કે કોઈ વસ્તુ સુંદર છે પણ એ નાશવંત છે એનો અહેસાસ. આ ભાવના હેણ કળા અને સાહિત્યમાં બધે જ જોવા મળે છે.
અચ્છા, ક્ષણભંગુરતાની સુંદરતા.
હા, અને આ બધાની સાથે મિયાબી એટલે કે દરબારી સુઘડતા, સંસ્કારિતા, ભાવનાઓની સૂક્ષ્મ રજૂઆત, આ બધું મળીને એ સમયનો માહોલ બનતો હતો.
તો આવા અત્યંત સંસ્કારી, કલાપ્રિય પણ કડક નિયમોવાળા સમાજમાં મુરાસાકી શિકિબુનો જન્મ અને ઉછેર થયો. એમના પરિવાર વિશે શું જાણીએ છે?
મુરાસાકીનો જન્મ ફુજીવારા કુળની જ એક શાખામાં થયો હતો. એમના પિતા ફુજીવારાનો તામેતોકી એ પોતે વિદ્વાન હતા, ચીની ભાષા અને સાહિત્યના જાણકાર, કવિ પણ હતા અને ગવર્નર તરીકે પણ કામ કરેલું, એટલે ઘરમાં ભણતરનું વાતાવરણ તો હતું જ.
અને એમને જે શિક્ષણ મળ્યું એની વાત તો સાંભળી છે. એ સમયની છોકરીઓ માટે તો અકલ્પનીય લાગે.
હા, એ ખરેખર નોંધપાત્ર છે. એક વાત બહુ પ્રચલિત છે કે મુરાસાકી એમના ભાઈના ચીની ભાષાના પાઠ સાંભળતા
ચોરી છુપીથી.
હા, કદાચ. અને એટલું જલ્દી શીખી લેતા કે ભાઈ કરતા પણ હોશિયાર નીકળ્યા.
અહા,
કહેવાય છે કે એમના પિતાજીએ આ જોઈને આમ ગર્વ સાથે થોડા દુઃખથી કહેલું, અરે રે, જો આ દીકરો હોત તો.
હા, એ જમાનાની માનસિકતા બતાવે છે.
બિલકુલ. અને મુરાસાકીની પ્રતિભા પણ.
પણ જીવનમાં મુશ્કેલીઓ પણ આવી. નાની ઉંમરે માતા ગુજરી ગયા અને પછી લગ્ન જીવન પણ લાંબુ ન ચાલ્યું.
હા, લગભગ 998 CE એમના લગ્ન થયા ફુજીવારાનો નોબુતાકા સાથે. એ એમનાથી ઉંમરમાં ઘણા મોટા હતા. એમને એક દીકરી પણ થઈ, દાઇનીનો સાનમી. એ પણ પાછળથી કવિયત્રી બની.
અચ્છા.
પણ લગ્નના 3-4 વર્ષમાં જ 1001 એમના પતિનું અવસાન થયું, એટલે લગભગ 20-25 વર્ષની ઉંમરે એ વિધવા બન્યા.
આટલી નાની ઉંમરે?
તો આ એકલતાનો સમય જ એમના લેખન માટે કારણભૂત બન્યો હશે.
ઘણા વિદ્વાનો એવું જ માને છે. આ સમયગાળામાં જ લગભગ 1000 થી 1002 આસપાસ એમણે ગેન્જીની વાર્તા લખવાનું શરૂ કર્યું હોય એવું મનાય છે.
પતિના મૃત્યુનું દુઃખ તો હશે જ, પણ કદાચ જવાબદારીઓ ઓછી થઈ અને પોતાના વિચારોમાં, પોતાના લેખનમાં ઊંડા ઉતરવાનો સમય મળ્યો.
અને એમની આ લેખન પ્રતિભા પછી છૂપી ન રહી શકી.
ના, બિલકુલ નહીં. ગેન્જીના પ્રકરણો જેમ જેમ લખાતા ગયા ને એમ એમ દરબારના વર્તુળોમાંની નકલો ફરવા લાગી. લોકો વાંચવા લાગ્યા, એની વાતો થવા લાગી.
વાહ.
અને આખરે આ વાત પહોંચી ફુજીવારાનો મિચિનાગા સુધી, એ સમયના સૌથી શક્તિશાળી રાજપુરુષ,
જે પડદા પાછળના શાસક જેવા હતા.
હા, એ જ. મિચિનાગા પોતે કલા અને સાહિત્યના શોખીન હતા. એમણે મુરાસાકીની પ્રતિભા પારખી
અને એમને દરબારમાં બોલાવ્યા.
બરાબર. લગભગ 1005-1006 મિચિનાગાએ મુરાસાકીને એમની દીકરી મહારાણી શોશી, જે સમ્રાટ ઇચિજોની પત્ની હતા, એમની સેવામાં રાખ્યા, લેડી ઇન વેટિંગ અને શિક્ષિકા તરીકે.
અચ્છા, આમાં કોઈ રાજકીય ગણતરી પણ હશે?
હા, ચોક્કસ. મહારાણી શોશીના દરબારની શાન વધારવાની, કારણ કે એ સમયે સમ્રાટની બીજી પત્ની મહારાણી તૈશી, એમનો દરબાર પણ બહુ પ્રખ્યાત હતો. ત્યાં સેઈ શોનાગોન હતા.
ઓ, ધ પિલો બુકવાળા સેઈ શોનાગોન. તો રીતસર સ્પર્ધા જેવું હશે.
હતી જ. અને એની ઝલક આપણને મુરાસાકીની પોતાની ડાયરીમાંથી મળે છે.
એમની ડાયરી, મુરાસાકી શિકિબુ નિક્કી?
હા, એ જ. લગભગ 1008 થી 1010 દરમિયાન લખાયેલી. એમાં દરબારની ભપકાદાર જિંદગી, મોટા મોટા સમારંભો, જેમ કે મહારાણી શોશીએ રાજકુમારને જન્મ આપ્યો એ પ્રસંગ, એ બધું વર્ણવ્યું છે. પણ સાથે સાથે પડદા પાછળની ઈર્ષ્યા, ખટપટો અને એમની પોતાની એકલતાની વાતો પણ છે.
અને સે શોનાગોન વિશે શું લખ્યું છે એમણે? થોડું જાણવું ગમશે.
એમણે લખ્યું છે કે સે શોનાગોન બહુ ઘમંડી છે, પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે અને ચીની અક્ષરોનું બહુ પ્રદર્શન કરે છે, પણ એના લખાણમાં ઊંડાણ નથી, ઘણી ભૂલો છે.
ઓહો, આ તો સીધી ટીકા કહેવાય.
હા, કદાચ થોડી વ્યક્તિગત સ્પર્ધા હશે, પણ એનાથી મુરાસાકીના પોતાના વિચારો પણ ખબર પડે છે. એમને ગંભીર, ઊંડાણવાળું સાહિત્ય ગમતું હતું. એમની ડાયરી વાંચીને લાગે કે એ પોતે થોડા અંતર્મુખી, બહુ સંવેદનશીલ અને બારીકાઈથી નિરીક્ષણ કરનારા વ્યક્તિ હતા.
આ દરબારનો અનુભવ તો એમના લેખન માટે સોનાની ખાણ જેવો સાબિત થયો હશે.
નિશંકપણે. ઉચ્ચ સમાજની રીતભાત, રાજકારણ, માનવ સંબંધોની જટિલતા, બધું જ એમણે નજીકથી જોયું અને અનુભવ્યું. એ બધું જ ગેન્જીમાં ઉતર્યું.
પણ એમના છેલ્લા વર્ષો વિશે બહુ માહિતી નથી મળતી, નહીં?
ના, એમના મૃત્યુની તારીખ કે કારણ વિશે ચોક્કસ કશું નથી ખબર. મોટાભાગના માને છે કે 1114 આસપાસ અથવા કદાચ 1125 સુધીમાં એમનું અવસાન થયું હશે. પણ એમનું કામ તો સદીઓ સુધી જીવંત રહ્યું.
તો હવે આવીએ એમના એ મહાન કાર્ય પર. ગેન્જીની વાર્તા, જેને દુનિયાની પહેલી મનોવૈજ્ઞાનિક નવલકથા કહેવાય છે, આ વાત કેટલી સાચી છે?
ઘણી સાચી છે. જુઓ, ગેન્જીની વાર્તા 54 પ્રકરણોમાં છે, 400થી વધુ પાત્રો છે. એ ખાલી પેલો પ્રકાશિત રાજકુમાર ગેન્જી, એના પ્રેમ પ્રસંગો અને રાજકીય ઉતાર ચડાવની વાર્તા નથી, એનાથી ઘણું વધારે છે.
શું વધારે છે એમાં?
મુરાસાકીએ પાત્રોના મનની અંદર શું ચાલી રહ્યું છે, એમના ભાવો, એમની મૂંઝવણો, એમના સંઘર્ષો, એમને શું પ્રેરે છે, આ બધું અભૂતપૂર્વ ઊંડાણથી બતાવ્યું છે.
એટલે ઘટનાઓ કરતા પાત્રોના મનોભાવ પર વધુ ફોકસ છે.
બરાબર. અને એ પણ સીધું નથી કહી દેતા કે પાત્ર આવું વિચારે છે. એમના કાર્યો, એમના સંવાદો, એમણે લખેલી કવિતાઓ, આસપાસનું વાતાવરણ, એ બધા દ્વારા સૂક્ષ્મ રીતે વ્યક્ત કરે છે. એમણે ઇન્ટરનલ મોનોલોગ જેવી ટેકનિક વાપરી છે. દ્રષ્ટિકોણ બદલ્યો છે પાત્રોનો. આ બધું યુરોપમાં તો સદીઓ પછી આવ્યું, મોડર્નિસ્ટ લેખકો સાથે.
ખરેખર?
હા. ગેન્જી પોતે કેટલો જટિલ છે. કલાપ્રેમી છે, સંવેદનશીલ છે, પણ સ્વાર્થી પણ છે. અને સ્ત્રી પાત્રો, એ તો કમાલ છે. એ સમયના બંધનોમાં સ્ત્રીઓ શું અનુભવતી હશે, એમની મનોદશા કેવી હશે, એનું ચિત્રણ અદ્ભુત છે. બહુ સહાનુભૂતિથી લખ્યું છે.
તમે પેલો મોનો નો આવારેનો ખ્યાલ કયો તો એ આ નવલકથામાં કેવી રીતે દેખાય છે?
ગેન્જી તો જાણે મોનો નો આવારેનું મહાકાવ્ય છે. પ્રેમ, સુંદરતા, સત્તા, સંબંધો, બધું જ ક્ષણભંગુર છે, કશું કાયમ નથી. પાત્રો મોટા થાય છે, વૃદ્ધ થાય છે, મૃત્યુ પામે છે, સમય બધું બદલી નાખે છે.
હા,
નવલકથાનો છેલ્લો ભાગ છે ને, ઉજી પ્રકરણો, એ તો ગેન્જીના વંશજો વિશે છે. એ તો વધારે ગંભીર, થોડો અંધકારમય પણ છે. એમાં માનવ સંબંધોની નિષ્ફળતા, જીવનની નિરર્થકતાનો ભાવ વધુ ઘેરો લાગે છે.
એટલે આ માત્ર પ્રેમ કથા નથી, પણ જીવન પરનું ચિંતન છે.
બિલકુલ. મુરાસાકી પોતે ગેન્જીમાં એક જગ્યાએ લખે છે વાર્તા કહેવા વિશે, કે વાર્તાકારનો પોતાનો અનુભવ ભલે સારો હોય કે ખરાબ, એને એટલો ઊંડો સ્પર્શે છે કે પોતાના દિલમાં રાખી નથી શકતો. મતલબ કે એમના માટે લખવું એ ખાલી મનોરંજન નહોતું, એ તો ઊંડા સત્યોની અભિવ્યક્તિ હતી.
અને આટલી મોટી, આટલી જટિલ નવલકથા એમણે કાના લિપિમાં લખી, એ પણ મોટી સિદ્ધિ કહેવાય.
ચોક્કસ. એમણે સાબિત કર્યું કે જાપાની ભાષા અને કાના લિપિ પણ ગહન વિચારો અને ઊંચી કલાત્મકતા વ્યક્ત કરી શકે છે. એને એમણે શાસ્ત્રીય ચીની ભાષાની બરાબરી અપાવી દીધી.
વાહ.
અને એ પણ એવા સમાજમાં જ્યાં સ્ત્રી લેખિકા હોવું જ કંઈક અજુગતું ગણાતું હોય. એક પાત્ર દ્વારા એ કહેવડાવે પણ છે, સ્ત્રી હોવું એ ઘણી રીતે કેદી હોવા જેવું છે. મારું પોતાનું હૃદય મારા નિયંત્રણમાં નથી. કદાચ એ સમયની સ્ત્રીઓની અને પોતાની પણ સ્થિતિનો પડઘો છે એમાં.
તો ગેન્જી લખાઈ પછી એનો પ્રભાવ કેવો રહ્યો? તરત જ એ ફેમસ થઈ ગઈ?
હા, તાત્કાલિક અને જબરદસ્ત. લખાયાના થોડા જ વખતમાં આખા દરબારી સમાજમાં એની ચર્ચા થવા લાગી. એની હાથથી લખેલી નકલો મેળવવા માટે લોકો રાહ જોતા. રીતસર બેસ્ટ સેલર જેવી સ્થિતિ હતી એ જમાનાની.
ખરેખર?
હા. એક બીજી ડાયરી છે, સારાશીના નિક્કી. એમાં એક યુવાન છોકરી લખે છે કે એનું સૌથી મોટું સપનું ગેન્જીની આખી નકલ મેળવવાનું હતું. એને વાંચવી, એના પાત્રોની વાતો કરવી, એ તો જાણે ભણેલા ગણેલા હોવાની નિશાની બની ગઈ.
અને કલા પર એનો પ્રભાવ, ચિત્રો, નાટકો?
ખૂબ જ ઊંડો અને લાંબો સમય ચાલ્યો. સદીઓ સુધી જાપાની કલાકારો ગેન્જીમાંથી પ્રેરણા લેતા રહ્યા. પેલી 12મી સદીની ગેન્જી મોનોગાતારી એમાકી, એટલે કે ગેન્જીના ચિત્રોવાળી હાથપ્રતો, એ તો વિશ્વવિખ્યાત છે. એના જે ટુકડા બચ્યા છે એ જાપાનનો રાષ્ટ્રીય ખજાનો ગણાય છે.
અચ્છા.
પછી નોહ અને કાબુકી નાટકો બન્યા એના પર. લાકડાના બ્લોક પ્રિન્ટ્સ, જેને ઉકીઓ એ કહે છે, એમાં ગેન્જીના દ્રશ્યો ખૂબ જોવા મળે. ચિત્રવાળા પડદાઓ, બધે જ ગેન્જીની અસર દેખાય.
અને પશ્ચિમના દેશોમાં એ ક્યારે પહોંચી?
મુખ્યત્વે 20મી સદીમાં. આર્થર વેલીએ એનો અંગ્રેજી અનુવાદ કર્યો 1925થી 1933 દરમિયાન. જોકે એમનો અનુવાદ ખૂબ સુંદર છે, પણ એમણે અમુક ભાગો કાઢી નાખેલા અને થોડી છૂટછાટ લીધેલી. પણ એનાથી પશ્ચિમના વાચકો અને લેખકોનું ધ્યાન ગયું. વર્જિનિયા વુલ્ફ જેવા લેખકો પણ એની મનોવૈજ્ઞાનિક ઊંડાઈથી પ્રભાવિત થયા હતા. પછી તો બીજા ઘણા સારા અને વધુ સચોટ અનુવાદો થયા છે.
તો આજે વિશ્વ સાહિત્યમાં મુરાસાકી શિકિબોનું શું સ્થાન છે?
આજે તો એ વિશ્વ સાહિત્યના શિખર પુરુષ, સોરી, શિખર સમાન ગણાય છે. જાપાનમાં તો એમનું સ્થાન બહુ ઊંચું છે. એમનો ફોટો 2000 યેનની નોટ પર છે.
ઓ વા, નોટ પર.
હા, કોઈ ક્લાસિકલ લેખક માટે અને એ પણ સ્ત્રી લેખક માટે આ બહુ મોટું સન્માન કહેવાય. એમને પેલી ન્યોબો સાંજુરો કા સેન 36 અમર મહિલા કવયત્રીઓની યાદી, એમાં પણ સ્થાન મળ્યું છે.
એમના વિષયો શું આજે પણ લોકોને કનેક્ટ કરે છે?
બિલકુલ. માનવ સંબંધો કેટલા જટિલ હોય છે. પ્રેમ અને નુકસાનની લાગણીઓ, સત્તાની લાલચ, સમાજના બંધનો સામે વ્યક્તિનો સંઘર્ષ અને પેલી ક્ષણભંગુરતાની વાત કે સમય સાથે બધું બદલાઈ જાય છે. આ બધું આજે પણ એટલું જ રિલેટેબલ છે.
સાચી વાત છે.
એટલે જ તો ગેન્જી પરથી આજે પણ ફિલ્મો બને છે, ટીવી સિરીઝ બને છે, માંગા કોમિક્સ બને છે, પેલી અસાકીઓ મિમિશી બહુ પ્રખ્યાત છે, એનિમે પણ બને છે. એમની વાર્તા અલગ અલગ રૂપે જીવતી રહે છે.
તમે કહ્યું હતું કે એમના સમયમાં કંઈ ફોર્મલ એવોર્ડ્સ નહોતા, પણ દરબારમાં આમંત્રણ મળવું, ગેન્જીનું આટલું પોપ્યુલર થવું, એ જ મોટું સન્માન હતું.
હા, એ જ એ સમયની માન્યતા હતી. દેશના સૌથી શક્તિશાળી માણસ તમને બોલાવે, શાહી દરબારમાં સ્થાન આપે, તમારી લખેલી વસ્તુ માટે લોકો ઉત્સુક હોય, એની નકલો કરાવે, આનાથી મોટો પુરસ્કાર શું હોય? અને એમની કેટલીક કવિતાઓ શાહી કાવ્ય સંગ્રહોમાં પણ લેવાઈ હતી, એ પણ એક સ્વીકૃતિ જ હતી.
મુરાસાકીના લખાણમાંથી અમુક ક્વોટ્સ છે જે આપણને એમના વિચારોની ઝલક આપે.
હા, ઘણા છે. પેલી ક્ષણભંગુરતાની વાત ગેન્જીમાં વારંવાર આવે છે. જેમ કે વસ્તુઓની સુંદરતા તેમની ક્ષણભંગુરતામાં રહેલી છે. ચેરી બ્લોસમ્સ જ્યારે ખરી પડે છે ત્યારે સૌથી સુંદર લાગે છે. આ પેલું મોનોનો અવારે જ છે.
ખૂબ સુંદર. અને દુઃખ વિશે પણ કંઈક કહ્યું હતો.
હા, એક બહુ સરસ વિચાર છે. મને હંમેશા લાગ્યું છે કે સૌથી સુંદર લોકો તે છે જેમણે દુઃખ જોયું છે, કારણ કે તેણે તેમની ભાવનાઓને શુદ્ધ કરી છે અને તેમને ઊંડી કરુણા માટે સક્ષમ બનાવ્યા છે.
વાહ, અનુભવ અને શાણપણને જોડે છે.
બરાબર, દર્શાવે છે કે એ કેવી રીતે અનુભવ, દુઃખ અને સહાનુભૂતિને સમજતા હતા.
મુરાસાકી શિકિબુ વિશે આટલી બધી વાતો સાંભળી એક છેલ્લો વિચાર મનમાં આવે છે. એક તરફ હેયાન દરબારનું પેલું એકદમ નિયમોવાળું, ફોર્મલ, લગભગ બંધિયાર વાતાવરણ, બરાબર?
હા, બરાબર.
અને બીજી તરફ એ જ વાતાવરણમાંથી આટલું ઊંડું, આટલું આંતરિક, મનોવૈજ્ઞાનિક રીતે આટલું મુક્ત સાહિત્ય જન્મે છે. આ વિરોધાભાસ કેવી રીતે સમજવો?
આ ખરેખર બહુ રસપ્રદ પ્રશ્ન છે અને એનો કોઈ એક સીધો જવાબ નથી. પણ કદાચ એવું હોય કે જ્યારે બહારની અભિવ્યક્તિ પર આટલા બધા બંધનો હોય ને, ત્યારે માણસનું ધ્યાન આપોઆપ પોતાના આંતરિક જગત તરફ વધારે જાય.
બની શકે.
કદાચ એ બંધનોએ જ મુરાસાકીને માનવ મનની અંદર ઊંડા ઉતરવા અને એની જટિલતાઓને સમજવા, એને શબ્દોમાં પકડવા માટે મજબૂર કર્યા હોય. એવું બને કે મહાન કળા ઘણીવાર આવા વિરોધાભાસ અને તણાવમાંથી જ પેદા થાય છે. અને મુરાસાકીનું કામ આપણને એ જ બતાવે છે કે માનવ સ્વભાવની જે ઊંડી સમજ એમણે આપી, એ સમય અને સંસ્કૃતિના બંધનોને ઓળંગીને આજે પણ આપણને સ્પર્શે છે.
અંતિમ ઉદ્ઘોષણા રેકોર્ડ કરેલ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.